તારીખ 1/9/1994 શ્રી સમય સારકળશ ટીકા શ્લોક નંબર 144 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 71.
નાની પુરુષ નો મહિમા કર્યો છે આ કળશમાં. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતામણી યસ્માત્ સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે નાની કે મન્ય છે પરિગ્રહેણ. નાને શા માટે અન્ય પદાર્થનો પરિગ્રહ કરે? પ્રશ્ન ચિહ્ન કર્યા છે. એને અન્ય પદાર્થનો પરિગ્રહ કરવાની આવશ્યકતા દેખાતી નથી. કેમ નથી દેખાતી? કે પોતાની અંદરની સંપત્તિ અચિંત્ય સંપત્તિ છે, જેની વિચાર કે કલ્પનામાં ન લઈ શકાય એવી એટલી સંપત્તિ આત્મામાં ભરી છે. અને એ સંપત્તિ જેણે જોઈ છે પોતામાં, એટલે એને અન્ય પદાર્થના પરિગ્રહની વાંછા નથી થતી. નાની વિધત્તિ, નાની એટલે સમ્યક દ્રષ્ટિ. જી, જો એ સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે, નહીં તો પછી પરિગ્રહની વાત આવે ત્યાં મુનિ પણ લઈ લઈએ છે લોકો. રાજમલજીએ સ્પષ્ટ કર્યું છે, નાની એટલે સમ્યક દ્રષ્ટિ જીવ, જ્ઞાનને એટલે નિર્વિકલ્પ ચિદરૂપ વસ્તુને નિરંતર અનુભવે છે. નાની વિધત્તે પછી પોતાનું સ્વરૂપ છે અધ્યાર રાખ્યું છે. નાની વેદે છે, જ્ઞાની અનુભવે છે. કોને અનુભવે છે? કે નિર્વિકલ્પ ચિદરૂપ વસ્તુ જે પોતાનું આત્મ સ્વરૂપ છે એનો અનુભવ કરે છે, એને અનુભવે છે. શું જાણીને અનુભવે છે? કે સર્વાર્થ સિદ્ધાત્મતયા, સર્વાર્થ સિદ્ધ, ચતુર્ગતિ, સંસાર સંબંધી દુઃખનો વિનાશ અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ. અસ્તિ નાસ્તિ બે લઈ લીધા. સર્વાર્થ સિદ્ધિ એટલે બધું પ્રયોજન. સર્વ અર્થ સિદ્ધ ત્રણ શબ્દ છે સર્વાર્થ સિદ્ધમાં. સર્વ અર્થ એટલે સર્વ અર્થ જેને પ્રાપ્ત થયા છે, અર્થ નામ પ્રયોજન. બધું પ્રયોજન પરની પ્રાપ્તિ થઈ ગઈ. તો કે બધા પ્રયોજનમાં શું? જગતમાં બધું જેટલું ગણો એટલું બધું આવી ગયું. જગતમાં શું છે? કે જગતમાં ચાર ગતિના દુઃખ છે. તો કે ચારે ગતિના દુઃખનો નાશ. ચારે ગતિના દુઃખનો નાશ. ઠીક, જુઓ, સમ્યક દ્રષ્ટિ જીવ ચારે ગતિના ઉત્પન્ન થાય છે, અથવા ચારે ગતિના સંની જીવોને સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. તો ચાર ગતિમાં નરક પશુમાં તો દેખીતા જ દુઃખ છે, મનુષ્યમાં સુખ દુઃખ બે છે, અને દેહમાં કેવળ સુખની કલ્પના કરે છે, છે નહીં પણ કલ્પના કરે છે, પણ છે ચારે ગતિમાં દુઃખ, કેમ કે ત્યાંય તે સર્જે છે અંદરમાં. ચારે ગતિના દુઃખનો નાશ થાય છે ત્યાં. એવું સમ્યક દર્શન થયું એટલે ચારે ગતિના દુઃખનો નાશ વર્તમાનમાં જ. ભવિષ્યમાં તો પછી એક ગતિ એને નહીં થાય, પંચમ ગતિમાં જવાના છે. સમ્યક દર્શન થયું તે જીવ પંચમ ગતિમાં જશે એટલે પણ એને ચારે ગતિના દુઃખનો નાશ થઈ જશે. એક આ તો સમ્યક દર્શનની કિંમત કેટલી? એક મરણ થી બચવા માટે બધું કરવા તૈયાર થાય. ધંધો વેપાર મૂકી દેવો પડશે તો કે બહુ હારું બચી જાય તો એ કઈ વાંધો નથી. અરે ભાઈ નરેશભાઈ નહીં જાઓ, તો કે ઘર છોડીને ફલાણી જગ્યાએ રહેવું પડશે તો કે એ કબૂલ છું. જીવતો રહેતો હોય તો ઠીક, એક મૃત્યુ માટે તો બધું કરવા તૈયાર છે કે નહીં? એક મૃત્યુની આટલી કિંમત તો ચારે ગતિના મૃત્યુ ન થાય એની કિંમત કેટલી? મૃત્યુ ન થાય એ સિવાય એના બીજા દુઃખ ન થાય, પીડાના બાધાના ટેન્શનના કોઈ દુઃખ, અકસ્માતના વેદનાના કોઈ દુઃખ ન થાય. અનંત દુઃખનો નાશ, સમ્યક દર્શનની કિંમત કેટલી કે અનંત દુઃખનો નાશ કરે એટલે. તો એટલું જ કે નહીં, એથી વધારે અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ, દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ. અતિન્દ્રિય સુખ એટલે અચિંત્ય સુખ છે. ચિંતનમાં ચિંતવી ન શકાય, ચિંતનમાં જેનો સમાવેશ ન થઈ શકે એવી ઉત્કૃષ્ટ અને અવ્યાબાદ કોઈ બાધા એને પહોંચાડી ન શકે એવા અચિંત્ય ને અવ્યાબાદ સુખની પ્રાપ્તિ, એટલો નફો. હવે નુકસાન બંધ ને આટલો નફો, બે વાત. આ સમ્યક દર્શનની મૂલ્યાંકન જો આટલું થાય તો એ સમ્યક દર્શન માટે જીવ બધું ગૌણ કરે તો એમાં શું ખોટું છે અને શું નવીન છે એમાં? એમાં એને ખોટું શું કર્યું? કોઈ એમ કે ભાઈ પણ આવા દુનિયામાં આ બધા સંબંધો લ્યા, કુટુંબના સંબંધો, ફલાણો, આ ધંધા વેપાર બધા જવાબદારી વાળા કામ, આ તે બધી હતી, પણ એક ત્રાજવામાં એને મૂકો ને એક ત્રાજવામાં આ મૂકો, ચાર ગતિના દુઃખનો નાશ, અતિન્દ્રિય અચિંત્ય સુખની પ્રાપ્તિ, તો એનું બધું ગૌણ કરવું પડે તો એમાં ખોટું શું છે? અથવા જેને ગૌણ કર્યું એને ખોટું શું કર્યું એ સમજાવવા. આ તો લોકો નથી સમજતા એટલે એમ કે આ વ્યવહારમાં નથી ના જ્ઞાન મળતા મળતા નથી ના કાંઈ ફલાણું હું અતડાવીએ છે ને કાંઈ માણસ ઉદાસીનતા આવે ત્યારે ફરક તો પડે, વ્યવહારમાં ફરક. સંસાર પ્રત્યેની ઉદાસીનતા કે ગૌણપણું થાય એટલે એનો વ્યવહારમાં થોડો ફેર તો પડવાનો છે. તો એની ટીકા ટિપ્પણી કરે મેં ખોટું શું કર્યું? જો આટલો બધો લાભ થતો હોય તો એની સામે આખો સંસાર ગૌણ કરવામાં આવે, એ છોડે છે ક્યાં? સમ્યક દ્રષ્ટિ ક્યાં છોડતો નથી, છોડવાની વાત નથી આ, તો ગૌણ કરવાની વાત જરૂર છે. ગૌણ કરે તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે, આટલી વાત છે. એવી તો મુખ્ય ગૌણ ન કરવું હોય અને જે અનાદિની મુખ્યતા છે એ ચાલુ રાખવી હોય એનો તો કોઈ ઉપાય નથી, એનો કોઈ ઉપાય નથી. ગૌણ કરે તો સ્વરૂપની મુખ્યતા કરે, પરમાર્થ માર્ગની મુખ્યતા કરે, પરમાર્થ સ્વરૂપની મુખ્યતા કરે અને પ્રાપ્તિ થાય તો ત્યારે ગતિનો નાશ થાય ન થાય? એનું ફળ શું બીજા આવવાનું છે? એ તો કહે છે આયા કે જ્ઞાની નિર્વિકલ્પ ચિત્ત વસ્તુને નિરંતર અનુભવે છે. શું કરવા શું જાણીને અનુભવે છે પ્રશ્ન ઉઠાયો, તો પોતાના શુદ્ધ આત્માને અનુભવે છે. શું કરવા અનુભવે છે? કે ચાર ગતિના દુઃખનો નાશ ને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, માટે માટે અનુભવે છે. એવું કાય સિદ્ધ થાય છે જેનાથી એવું છે શુદ્ધ જ્ઞાન પદ. જે શુદ્ધ જ્ઞાન પદ પોતાનું સ્વરૂપ છે, શુદ્ધ જ્ઞાન એટલું જ પોતાનું પદ છે, એટલું જ પોતાનું સ્વરૂપ છે, એટલું જ્ઞાન, માત્ર જ્ઞાન, શુદ્ધ જ્ઞાન. શુદ્ધ જ્ઞાન કહો કે જ્ઞાન માત્ર કહો, આટલું છે. એનો અનુભવ એ ચાર ગતિના દુઃખનો નાશ અને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ કરાવે છે. હવે જો એટલું થતું હોય તો પછી અન્ય શું પરિગ્રહ એને કેમ, તો પછી બીજા પરિગ્રહથી એને શું લાભ છે, શું ફાયદો છે, ને શું કરવા કરે? જેના ઘરમાં હીરાના ગોદામ ભર્યા હોય એ પછી ખાતર ના ઉકાળા માટે ગાડા ભરવા જાય? કઈ કઈ નજરે નાખે કે નહીં? સામુ ન જોવે એમ, નાની સંસાર ને સામુ જોવે નહી. કેમ કે દુઃખરૂપ છે સંસાર, છે દુઃખરૂપ છે, ક્લેશરૂપ છે અને અશાંતિ રૂપ છે. સંયોગ દ્રષ્ટિએ સંયોગની વચ્ચે જરૂર છે, પણ અંદરથી આત્મા ફરી ગયો છે અને પહેલા અંદરથી આત્મા ફરવો જોઈએ, પછી બહારનો ફેરફાર એના કાળે સ્વયં થશે. એ આપોઆપ થવાની ચીજ છે, કેમ કે એનો કરતા હરતા આત્મા નથી. બહારના પદાર્થોનો ફેરફાર કરવાનો આત્માનો અધિકાર નથી, એટલે એ આપોઆપ થવાનો છે. જો અંદરથી આત્મા ફરે તો બહારનો ફેરફાર આપોઆપ જ થવાનો છે. અન્ય છીએ એટલે શુદ્ધ સ્વરૂપ અનુભવથી બાળે છે જેટલા વિકલ્પો લે. પહેલા તો વિકલ્પો લીધા છે, બીજું નથી લીધું. વિકલ્પનો પરિગ્રહ શું કરવા એમ કે છે, ચીજની તો વાત જ નથી કરી અહીંયા, વિકલ્પના વિષયની વાત નથી કરી. ઘર મકાન કુટુંબ પરિવાર દાદીના કપડા એ કઈ વાત નથી કરી. શું શુદ્ધ સ્વરૂપ અનુભવથી બાય છે જેટલા વિકલ્પો, એનું વિવરણ કે શુભ શુભ ક્રિયારૂપ અથવા રાગાદી વિકલ્પરૂપ અથવા તો દ્રવ્યોના ભેદ વિચારરૂપ એવા છે અનેક વિકલ્પો. આત્માના ભેદ વિચારના વિકલ્પો એમાં હું લઈ લીધા છે. શુભાશુભની અંદર આત્માના સ્વરૂપના ભેદ વિકલ્પો છે એ પણ. શુદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ અનુભવથી બહાર છે તેમના પરિગ્રહ એટલે સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી શું કાર્ય સિદ્ધિ છે, અર્થાત કોઈ કાર્ય સિદ્ધિ નથી. બહુ સરસ ટીકા કરે છે. જે પોતાના શુદ્ધાત્મ પદમાં સાવધાન નથી એ વિકલ્પમાં સાવધાન છે એમ અહીંયા કીધું. પરિગ્રહનો અર્થ શું કર્યો અહીંયા? વિકલ્પમાં સાવધાન, એનું નામ પરિગ્રહ લીધું છે. અધ્યાત્મ શાસ્ત્ર છે ને, એટલે તો શાળામાં તું સાવધાન છો તો કાં તો કઈ ક્રિયાકાંડમાં સાવધાન છો, શુભાવરૂપ ક્રિયાકાંડમાં કાંઈ કોઈને કોઈ ભક્તિ પૂજાના રાગમાં સાવધાન છો. એ ચૂબો વાગે લીધો તો આત્માના વિચારના ભેદ વિકલ્પો જે આવે આત્મજ્ઞાન સ્વરૂપ છે ને એમાં તું સાવધાન છો. એ પરિગ્રહ છે તારો. જ્ઞાની એવા પરિગ્રહમાં ક્યાંય સાવધાની કરતા નથી. એ જ્ઞાનીને વિકલ્પની સાવધાની નથી એમ કે છે, વાંચનની સાવધાની ખરી જ નહીં એમ કે. સરખી રીતે વાંચન કરવું, એવું સરસ વાંચન કરવું કે શ્રોતાને એમ લાગે કે હા શું વાંચન કરે છે. ઠીક, નાનીની વાત નથી. બીજા ઉપર પ્રભાવ પાડવો કે ન પાડવો, જેને કીધું તમારો પ્રભાવ સારો પડે ને જરાક અહીંયા આપણે તમને લઈ જવા છે, જરા સરખો પ્રભાવ પાડે એવી રીતે વાત કરજો. ઠીક, એવું બોલજો કે જે હાલતું હોય હાલે, પ્રભાવ પાડવાનો અમારા વિષય નથી. એમાં સાવધાની નહીં એમ કે છે. શું? બોલવાની સાવધાની નહીં, વિચારની સાવધાની નહીં, એ પરિગ્રહ છે એમ કે પૂરવાની લખવાની બધી આવી ગઈ, એમાં કવિતા બનાવવાની બધી આવી ગઈ. બેસવાનો વખત હતો એટલે કઈ કઈ નહીં કહેવાય, અત્યારે કઈ જવું નથી. બહુ દશા ઘણી ઉગ્ર હતી ને, દશા ઘણી ક્યાં દિવસ ને ક્યાં રાત પડે ખબર ન પડે, એટલા અંદર મસ્તીમાં દિવસ રાત નું ધ્યાન જોઈએ નહીં. નથી આવતું 255 માં કૃપાળુ દેવ, અમે દેહધારી છીએ કે નહીં તે માંડ માંડ યાદ કરીએ ત્યારે ખ્યાલમાં આવે છે, શરીર છે બાજુમાં, માંડ માંડ યાદ કરવું પડે, ભૂલી ગઈ છે શરીર ને, અંદર ને રમઝટ રમણતા એવી ચાલે છે. કેવી દશા છે અધ્યાત્મને, આ તો હજી 24મું વર્ષ છે, દશા પ્રગટ છે અને 6-7 મહિના થયા છે. તેનો દેહ ને ભૂલી જાય છે, દેહાત્મક બુદ્ધિ તો છૂટી પણ દેહ ને ભૂલી જાય છે. પછી એને મંદન ન કરે તો શું કરે, બીજા વંદન જ કરે ને, એ દેહાતી દશા ને હો વંદન આવે ને પોતે એમ કે છે. શું કહેજી, પુલવામાં નહીં, એમાં શું છે કે જ્ઞાનીને સહેજે સહેજે વગર સાવધાનીપણે કોઈનું હિત અહિત થાય એવું બોલવાનું બને જ નહીં, સાવધાની ન રાખે થાય તે એનું કારણ છે. કે કોઈ પણ માણસ બોલે છે એ પોતાની યોગ્યતા અનુસાર બોલે છે કે યોગ્યતાથી બહાર જઈને બોલે, હે યોગ્યતા ની બહાર જઈને હલકી ભાષા કોઈ ન બોલે. દાખલા તરીકે બ્રાહ્મણ વાણિયા હોય અને કોળા વાઘરા હોય, બે માણસ જ છે, પણ કોળી વાઘરી જે ભાષા બોલીએ આપણે બોલીએ અને એના ઘરમાં જે ભાષા ચાલતી હોય એ ભાષા આપણે બોલીએ, વાત વાતમાં ગાળ દેતા હોય એકબીજાને, હા ઘરમાં ને ઘરમાં એકબીજાને ગાળ દેતા હોય વાત વાતમાં, તો આપણે એવા ભાષા બોલીએ ને કેમ, તો આપણી યોગ્યતા જ નથી એ જાતની, એટલે એટલું ઉતરીને બોલવાનું ન થાય. સર ગુસ્સો થઈને ગાય બોલે એમને વાત વાતમાં બોલી જાય સર, કેમ કે એને ઈટેવ પડી ગયું હોય, એની યોગ્યતા જ એવી છે. એટલે યોગ્યતા બહાર જઈને અમસ્તુ તો પરિણમન ન થાય, અને પરિણમન પૂર્વક તો ભાષા છે, ભાષા છે એ તો વિચાર વિકલ્પ પૂર્વક છે. જ્ઞાની ને અજ્ઞાની જેવા વિકલ્પ નથી, અજ્ઞાની ને જે કોઈનું અહિત કરવાના વિકલ્પ આવે એવા જ્ઞાની ને વિકલ્પ ન આવે, કોઈનું અહિત થાય એવા વિકલ્પ ન આવે. શું હિત, એમનામાં હિતનું નિમિત્ત પણ છે, જ્ઞાનીમાં નિમિત્તત્વ હિતનું કેટલું છે, તીર્થંકર ભગવાનને જે નિમિત્તત્વ છે એ નિમિત્તત્વ એમને પ્રાપ્ત થયું છે જ્ઞાનીને, એટલું ઉત્કૃષ્ટ નિમિત્તત્વ પ્રાપ્ત થયું છે. માટે કોઈનું અહિત થાય એવી ભાષા નહીં બોલવાની સાવધાની રાખવાની એને જરૂર નથી પડતી. ભરતભાઈ શું કુદરતી છે, આ યોગ્યતામાં આવી ગયા, એમનાથી કોઈનું અહિત થાય એવી ભાષા પ્રયોગ ન થાય, હિત થાય નિમિત્તત્વ નથી, એ ધર્મ નથી એમનામાં. શું એ પ્રકારનો નિમિત્ત રૂપી જે ધર્મ હોય છે એ એમનામાં નથી, ન થાય. પરિણામ સહજ એટલા થઈ ગયા છે, જેમ કે મને દશા છે 6-7મા ગુણસ્થાન, બીજો દ્રષ્ટાંત લઈએ તો 6 ગુણસ્થાન ની મર્યાદા બહાર જઈને એમને શુભ ભાવે ન થાય, અશુભ તો થતો જ નથી એમને, હારનો વિકલ્પ આવે તો અશુભ ભાવ ન થાય, બીજા અશુભમાં તો સવાલ નથી, કેમ કે તિલકુશ માત્ર એમને પરિગ્રહ નથી, કોઈ કપડા નથી, કોઈ ઘર મકાન નથી, કોઈ સગા સંબંધી નથી, કાંઈ નથી, બધું ખલાસ થઈ ગયું છે. એક આહારનો વિકલ્પ છે તો પણ અશુભ ભાવે ન આવે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સંયમ બાહ્ય સંયમ જળવાઈ રહે એટલા પૂરતો આહાર લે ઉણોદરી એક વખત ઉભા ઉભા કરપાત્રમાં, આથી વધારે કાંઈ નહીં. બે વખત પાણી, બીજી વખત આહાર નહીં, બીજી વખત પાણીનો એક બિંદુ નહીં, પ્રાણ જાય તો એટલે એને અશુભ ભાવ તો કોઈ એની યોગ્યતામાં એને સાવધાની ન રાખવી પડે કે અશુભ ભાવ આવશે કે નહીં આવે. અને શુભ ભાવ પણ એને પોતાની ભૂમિકા છોડીને ગ્રહસ્થને જે શુભ ભાવ આવે એવો શુભ ભાવ પણ એને ના આવે, સાવધાની રાખ્યા વગર જ તે કહેવાય એમ કે યત્નાથી ચાલે છે. એમાં તો શું છે કે ખાલી એ ઉપર છેલ્લો ઉપયોગ જાય છે કે કોઈ જીવ જીવાત કીડા મકોડો કોઈ નિપગ નીચે ન આવે, પણ આવી જાય તો એનો દોષ ન લાગે એને, કેમ કે સહેજે એને ઉપયોગ મળે છે ચાલતી વખતે, એટલો ચાર હાથ નીચે જોઈને ચાલે છે એટલે આ ડોલું જોઈને ચાલતા નથી, માટે તો એને યત્ના કરી દીધી. પણ છે સ્વરૂપમાં સાવધાન, વિકલ્પમાં સાવધાન નથી. જો ચોથા ગુણ સ્થાને વિકલ્પમાં સાવધાન નથી તો છઠ્ઠા ગુણ સ્થાને વિકલ્પમાં ક્યાંથી સાવધાન હોય? ભલે યત્નપૂર્વક એરિયા સમિતિ કહેવાય તો એ અમારો પ્રશ્ન જ નથી, આ તો બીજાનું અહિત થાય. પ્રશ્ન જ નથી, નાની કોઈને ઠપકો દે અથવા ઉપદેશમાં કોઈ વાર કઠોર ભાષા વાપરે ખરા, પણ એ કરુણા છે. ઉપદેશમાં કોઈ વાર વ્યંગાત્મક ભાષા પણ વાપરે, આ બે પ્રકાર આવે છે જ્ઞાનીને, બધામાં કરુણા છે, બીજાનું અહિત ન થાય એનાથી. આ નિયમ છે, એનો સિદ્ધાંત છે. લાયક જીવ હોય તો એનાથી તરી જાય, પાત્રતા વાળો હોય તો એ બંને પ્રકારમાં એને તરવાનું જ કારણ બને, બીજું ન બને. હા, ગુરુ બહુ આકરો શબ્દ વાપરો હતો, અંધા હે તો અંધા હે, ભગવાન કા દર્શન નહીં કરતા હે તો અંધા હૈ, દુઃખ નતું લાગ્યું. ચાનક ચાનક ચોરી જાગી ગયા, મોહ નિંદ્રા ઉડી ગયા, એને તરી ગયા, કામ થઈ ગયું એટલે તરી ગયા ને, એવી વાત છે. આખો સંસાર તરી ગયા, એક સમ્યક દર્શન થયું એટલે આખો સંસાર તરી ગયા, એમ છે. કેવી સરસ ટીકા કરે છે, શુદ્ધ સ્વરૂપ અનુભવથી બાહ્ય છે જેટલા વિકલ્પો, તે વિકલ્પોમાં શુભાશુભ ક્રિયા ના હોય, રાગાદી વિકલ્પ બીજા કોઈ હોય, અથવા દ્રવ્યોના આત્મદ્રવ્યના ભેદ વિચાર રૂપ એવા જે અનેક વિકલ્પો, તેમના સાવધાનપણે પ્રતિપાલન, એનું સાવધાનીથી પાલન કરવું, કોઈ સમય દ્રષ્ટિએ ત્યાગ લીધો હોય તો એને સાવધાનીથી પાલન કરવું કે નહીં, એ વિકલ્પમાં નથી સાવધાની એમ કે છે. ઠીક, વ્રત લીધું હોય, કોઈ ત્યાગ કર્યો હોય, પછખાન લીધું હોય, એમાં વિકલ્પમાં સાવધાન નથી. આત્મામાં સાવધાન છે, વિકલ્પમાં સાવધાન નથી. કેવું લીધું છે? અધ્યાત્મ પ્રધાનતા છે, અધ્યાત્મ પ્રધાન લીધું. પરિગ્રહનો અર્થ અધ્યાત્મ પ્રધાન કર્યો છે. શું? કે જ્ઞાની વિકલ્પમાં સાવધાન નથી, જ્ઞાની જ્ઞાન પદમાં સાવધાન છે, શુદ્ધાત્મામાં સાવધાન છે, વિકલ્પમાં સાવધાન નથી. એમાં સાવધાનપણે પ્રતિપાલન અથવા સાવધાનપણે વિકલ્પોનું આચરણ અથવા એ ભેદ વિકલ્પોનું સાવધાનપણે સ્મરણ, પહેલાં આ સ્મરણ કરું, પહેલાં આ સ્મરણ કરું, એમ એવી એનાથી શું કાર્ય સિદ્ધિ છે? એ વિકલ્પોથી કોઈ કાર્ય સિદ્ધિ નથી, એની સાવધાનીથી કોઈ કાર્ય સિદ્ધિ નથી. વિકલ્પમાં સાવધાન થયો એ આત્મામાં બે સાવધાન થઈ જશે, અસાવધાન થઈ જશે. કેમ કે સાવધાની બે જગ્યાએ ફરી, એની જાગૃતિ એક જ જગ્યાએ રહી. આત્મા મારીએ તો અનાત્મામાં નહીં, અનાત્મા મારીએ તો આત્મામાં નહીં. કેમ કે વિકલ્પ છે તે અનાત્મા છે એમ છે ખરેખર, અને વસ્તુ નિર્વિકલ્પ છે એ પ્રતિપક્ષમાં છે. વસ્તુ આત્મા નિર્વિકલ્પ છે, વિકલ્પ છે એનાથી વિરુદ્ધ છે. વિરુદ્ધમાં એક સાથે બે વિરુદ્ધ વિષયમાં સાવધાની ન રહીએ. બે વિરુદ્ધ વિષયના પરિણામો શું હોઈ શકે? શું રાગાંશ પણ છે ને વિતરાગાંશ પણ છે, પણ સાવધાની એક જ જગ્યાએ છે. સાવધાની બે જગ્યાએ ન રહીએ તેમ વિકલ્પમાં સાવધાન હોય તો એ જ્ઞાની હોઈ શકે નહીં. આમ શા કારણ છે? કેમ જ્ઞાનીને એવું પરિણમન સહજ થાય છે? જો પ્રશ્ન ઉઠાવી ઉઠાવીને ટીકા કરી છે. યસ્માદ એષ સ્વયં ચિંચિન માત્ર ચિંતામણી એવ. કારણ કે શુદ્ધ જીવ વસ્તુ પોતામાં શુદ્ધ જ્ઞાન માત્ર એવું, જો ચિન્માત્ર ચિંતામણી નો, ચિન્માત્ર નો અર્થ શું કર્યો? શુદ્ધ જ્ઞાન માત્ર, ચૈતન્ય માત્ર ન લીધું, શુદ્ધ જ્ઞાન માત્ર એવું અનુભવ ચિંતામણી રત્ન છે. ફરીથી, કારણ કે શુદ્ધ જીવ વસ્તુ પોતામાં શુદ્ધ જ્ઞાન માત્ર એવું અનુભવ ચિંતામણી રત્ન છે. જ્ઞાન માત્ર કહેતા અનુભવ ચિંતામણી રત્ન છે, જાણવારૂપ એટલું ન લીધું, અનુભવ ચિંતામણી રત્ન છે. આ વાતને નક્કી જાણવી એમાં સંશય કાંઈ નથી. એવો જ માંથી એટલું કાઢ્યું, એવ એટલે જો, કે જો એટલે એમાં નિશંક વાત છે કે જે શુદ્ધ જીવ વસ્તુનો અનુભવ છે એમાં જે સાવધાની છે, જ્ઞાન માત્ર હું છું એવી જે સાવધાની છે એનાથી અનુભવની પ્રાપ્તિ છે, અને એ અનુભવ પોતે ચિંતામણી રત્ન સમાન છે. અનુભવ કેવો છે? ચિંતામણી રત્ન સમાન છે. સ્વાનુભવ તે ચિંતામણી રત્ન સમાન છે. અનુભવી જીવના ચરણમાં રિદ્ધિ સિદ્ધિ આળોટે છે એમ કે છે. ઠીક, જગતના પદાર્થોની શું કિંમત? કઈ કિંમત નથી. તેમના સાવધાનપણે પ્રતિપાલન અથવા આચરણ અથવા સ્મરણથી શું કાર્ય સિદ્ધિ છે? અર્થાત કોઈ કાર્ય સિદ્ધિ નથી. હવે એનો ભાવાર્થ બહુ વિસ્તારથી કર્યો છે. આટલું જે કીધું ને કે શુદ્ધ જીવ વસ્તુ પોતામાં શુદ્ધ જ્ઞાન માત્ર એવું અનુભવ ચિંતામણી રત્ન છે એ વાત નિશંક છે. આટલું જે મૂલ્યાંકન કર્યું છે એમાં શંકા પણ કરવાની જગ્યા નથી. અનુભવી જીવ તો દરિદ્રી હોય છે, અનુભવી તો પશુ પણ હોય છે. પશુ નથી,
ભગવાન
સ્વયમેવ દેવો, શું કીધું છે? સ્વયમેવ દેવ, નીચે લીધું છે, પરમ પૂજ્ય છે. દેવ નો અર્થ શું કર્યો છે? દેવલોક માં દેવ નથી લીધા. સમ્યક દ્રષ્ટિ પૂજ્ય છે ને, પરમ પૂજ્ય છે. ઠીક, વિદ્વાન શું કરે ખબર છે? જો વિદ્વતા વધી જાય તો કે સર્વજ્ઞ હોય એને પરમ પૂજ્ય કહેવા, મુનિ અને આચાર્ય હોય એને પૂજ્ય કહેવા, અને જ્ઞાનીને પૂજ્ય કહેવાય જ નહીં. કેમ કે તો અવિરત સમ્યક દ્રષ્ટિ છે. ઠીક, આજે છે આયા રાજમુજી કે છે કે એ પરમ પૂજ્ય છે. ઠીક, આ બધા આપણા વિદ્વાનો આ બધા લોચા મારે છે. સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર હોય, કેવળી ભગવાન એ પરમ પૂજ્ય છે, આચાર્ય આદિ પૂજ્ય છે, અને જ્ઞાનીને તો પૂજ્ય પણ લાગુ પડતું જ નથી. એને પૂજ્ય શબ્દ ન લગાડાય. રાજમલજી કે છે પરમ પૂજ્ય છે. હાલ દેવલોક નો દેવ નથી, આ વાલો દેવ છે, આત્મદેવ છે. આ જેને દિવ્ય શક્તિઓ પ્રગટ કરી છે, અંતરમાંથી દિવ્ય શક્તિ જેને પ્રગટ કરી છે એને દેવ કહીએ છીએ. ખરેખર તો એ દેવ છે, એમ છે. દેવલોક નો તો પણ એ આત્મા નથી. સુગંધી શરીર હોય, શું બાજુમાં તો સુગંધ 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 થઈ જાય. આ તો દુર્ગંધ વાળા શરીર છે બધા, એ સુગંધ વાળું શરીર, પણ એ પરમાણુ છે. દુર્ગંધ સુગંધ બે પરમાણુ ની પર્યાય છે, એ કઈ આત્મા નથી. ભાવાર્થામ છે, જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિંતામણિ રત્ન હોય છે. આ ચિંતામણી રત્ન ને ઉપમા આપીને અનુભવ ને, આ ચૈતન્ય ચિંતામણી છે, પણ જળ ચિંતામણિ રત્ન હોય હાથમાં, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે. જે ચિંતવે હાજર, જે ચિંતવે એ હાજર, તે જીવ લોઢું તાંબુ રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી. કેમ કે ધાતુમાં સૌથી ઉત્કૃષ્ટ ધાતુ સોનું છે. હવે એમ ચિંતવે કે હાથ માળને સોનાની હવેલી થઈ જાય એટલે થઈ જાય, પછી પછી લોઢાના ગોડાઉન ભરે, ભંગારના ગોડાઉન ન ભરે, પછી સ્ક્રેપ ન ભેગા કરે ત્યાં, હા ચાંદી ન ભરે, લોઢું તો ન ભરે પણ તાંબુ ને ચાંદી પણ ન ભરે. કેમ કે જેટલું માગે એટલું સોનું ખડકાઈ જાય એમ છે ત્યાં તો. સોનાની ઈંટો હતો કે સોનાની ઈંટો, ચાલો ઠીક. આ તો જળ ચિંતામણીમાં આમ છે, ચૈતન્ય ચિંતામણી ની તો સરખામણી થાય એવું નથી. જળ ચિંતામણી રત્ન પાસે ચૈતન્ય ચિંતામણી ની તો સરખામણી પણ થાય એવું નથી. આ તો લોકોને કિંમત છે એટલે ચિંતામણી રત્ન ની ઉપમા આપી છે, પણ ખરેખર તો અનુપમ પદાર્થ છે, એની ઉપમા લાગુ પડે એવું નથી. ભાવાર્થામ છે કે જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં, કોઈ પુણ્યવાન છે અને સમ્યક દ્રષ્ટિ છે તે પવિત્ર છે, ચિંતામણી રત્ન હોય છે એના હાથમાં, ચિંતામણી રત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ તેના પૂરા થાય. મનોરથ મનમાં ચિંતવે તે જીવ લોઢું તાંબું રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી. એવી હલકી ધાતુને એ કઈ સંગ્રહ કરે અને તેવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવની પાસે શુદ્ધ સ્વરૂપ અનુભવ એવું ચિંતામણી રત્ન છે. કેવું ચિંતામણી રત્ન છે? શુદ્ધ સ્વરૂપનો અનુભવ એવું ચિંતામણી રત્ન છે. તેનાથી સકળ કર્મ ક્ષય થાય છે. એક કર્મ ઉભું નહીં રહે, અશુભ તો નહીં, શુભ પણ નહીં.
તેનાથી સકલ કર્મ ક્ષય થાય છે અને પરમાત્મા પદની પ્રાપ્તિ પણ થાય છે, ત્રણ લોકનો નાશ થઈ જશે, અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, સકલ કર્મ ક્ષય થાય છે નાસ્તી લીધી, પરમાત્મા પદની ને અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય છે, તે સમ્યક દ્રષ્ટિ જીવ મને નથી લીધા કે કેવળી નથી લીધા, તે સમ્યક દ્રષ્ટિ જીવ શુભ શુભ રૂપ અનેક ક્રિયા વિકલ્પ નો સંગ્રહ કરતો નથી, મલિન ભાવ છે, પણ શુભ અને અશુભ બંને મલિન છે ને દુઃખ રૂપ પણ છે, કેવા છે, દુઃખ રૂપ પણ છે, એ તો દુઃખ ભાવ નો સંગ્રહ કરે, દુઃખ નો સંગ્રહ કરે, એ કરે નહી, હા અશુચિ મલિન, અશુચિ એટલે મલિન, પોતાના સ્વરૂપ થી વિપરીત વિરુદ્ધ જાતિના વિરોધી વિરોધી પરિણામ છે અને દુઃખરૂપ છે, 72મી ગાથામાં ત્રણ લીધા છે. અનેક વિકલ્પ નો સંગ્રહ કરતો નથી કારણ કે એનાથી કાર્ય સિદ્ધિ થતી નથી, જરા પણ પ્રયોજનની સિદ્ધિ થતી, જરાય પ્રયોજનની સિદ્ધિ થતી નથી, જેટલા ત્રણ લોકના નાથ થી ને બિરાજમાન થઈ ગયા એ સમય દ્રષ્ટિ પહેલા આ રીતે થયા એમ કેવું છે, એના મૂળમાં સમ્યક દર્શન ઉભું છે, મોક્ષ નું મૂળ સમ્યક દર્શન, સમ્યક દર્શન નું મૂળ સ્વરૂપ નિશ્ચય, સ્વરૂપ નિશ્ચય નું મૂળ સત્પુરુષ નો નિશ્ચય, સત્પુરુષ ના નિશ્ચય નું મૂળ પૂર્ણતા નો લક્ષ્ય, બસ આ સિદ્ધિ લાઈન છે, આ એક લાઈન છોડી દે, આડું અવડું જવાની કઈ જરૂર નથી, ચોખ્ખે ચોખ્ખી લાઈન છે, થાય થાય ને થાય જ આગળ હાલું, હાલે હાલે જ પરિણામ, એ અટકે નહીં પરિણામ, જ્યાં પૂર્ણતા નું લક્ષ થયું એટલે ક્યાંય પરિણામ અટકશે નહીં, મોટો ફાયદો એ, નહીતર પર્યાય બુદ્ધિ થી જેટલા પરિણામમાં બીજા પ્રકાર ઉપજશે એનો અહમ ભાવ ને અભિનિવેશ આવ્યા વિના રહેશે નહીં, આ એની દવા છે, પર્યાય બુદ્ધિ રહે ને અહમ ભાવ ન થાય એની દવા શું, પણ સમયદર્શન તો થયું નથી ને આત્માને જોયે નથી, કરે હું દ્રવ દ્રષ્ટિ થાય તો પર્યાય બુદ્ધિ ન રહે, પણ દ્રવ દ્રષ્ટિ થાય ને પર્યાય બુદ્ધિ, પર્યાય બુદ્ધિ થી અહમ ભાવ ન આવે કરવું શું, એનો એનો પણ રસ્તો છે, અનુભવીઓ એ જ્ઞાનીઓ એ મહાપુરુષો એ ક્રમ પણ બોધ્યો છે, એ ક્રમ પણ દર્શાવ્યો છે, તે સમ્યક દ્રષ્ટિ જીવ શુભ શુભ રૂપ અનેક ક્રિયા વિકલ્પ નો સંગ્રહ કરતો નથી કારણ કે એનાથી કાર્ય સિદ્ધિ થતી નથી, કારણ કે એનાથી કોઈ કાર્ય સિદ્ધિ ન થાય, પ્રયોજન લઈ લેવો, એનાથી જીવને જરા પણ સુખનું પ્રયોજન થતું નથી, કોઈ વિકલ્પોથી સુખ મળવાનો નથી, અશુભથી તો મળવાનો પ્રશ્ન જ નથી, સંસારના જેટલા કોઈ કાર્યો છે તો બધા અશુભ છે, ખાવું પીવું માંડી કુટુંબ પરિવારથી માંડીને બધા વેપાર ધંધા બધું, પણ શુભથી પણ સુખ થવાનો કે સુખનું પ્રયોજન સિદ્ધ થવાનું નથી, વળી કેવો છે, આમ શા કારણ થી એમ લીધું, વળી કેવો છે, શું નાની કેવો છે, શું સમ્યક દ્રષ્ટિ જીવ કેવો છે, કે વચન વચન ગોચર નથી મહિમા જેનો એવો છે, સમ્યક દ્રષ્ટિનો મહિમા કેટલો કરવો, વચનથી ના કહી શકાય એવું, કેમ કે એમના પરિણામ જ અચિંત્ય છે, એ એમનું સ્વરૂપ છે, એનો મહિમા થઈ શકે, ત્યાં આત્મ સ્વરૂપ લીધું છે, જે સ્વરૂપ ને અન્ય વાળે તો શું કે, અને એ આત્મ સ્વરૂપ નો અનુભવ કર્યો છે એ એની સદ્રશ છે ને, આત્મ સ્વરૂપ ની સદ્રશ છે અનુભવ. જેમ આત્મ સ્વરૂપ કહી શકાય નહીં તો અનુભવ દશાને પણ કહી શકાય નહીં, કેમ કે અનંત ગુણો પ્રગટ્યા છે, ને કેટલા ગુણો નો તો વચન જ નથી, નામ જ નથી. કેવા સુખ, સુખ ગુણ ને તો સુખ નું નામ એ છે, સમ્યક્ત્વ ગુણ ને સમ્યક્ત્વ નું નામ છે, આનંદ ગુણ ને આનંદ નું નામ છે, જ્ઞાન ગુણ ને જ્ઞાન નું નામ છે, પ્રભુત્વ શક્તિ ને પ્રભુત્વ નું નામ છે. પણ એ તો સો જેટલા માન પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં છે ને, 100-110 સુધીના જેડ્યા છે ગુરુદેવ, ઘણા શાસ્ત્રો વાંચ્યા હતા ને, 106 કે 108 કે કઈક 110 11 થી વધારે નથી મળ્યા, 101 લ્યો, ત્યાં અનંતમાં 101 કેટલા, કઈ નહી, એને નામ નથી. તો પછી વચન ગોચર ક્યાંથી થાય, એ અનંત અનંત પ્રગટે છે સમ્યક દર્શન થતા. એટલે કહ્યું કે વચન ગોચર નથી, મહિમા જેનો એવો છે, વળી કેવો છે કે દેવ છે, પરમ પૂજ્ય છે. આટલી બધી ભક્તિ ન કરવી જોઈએ, સમ્યક દ્રષ્ટિ હોય એની ભક્તિ આટલી બધી, ભગવાનની ભક્તિ તમે ગમે એટલી કરો, કઈ તો કે પરમ પૂજ્ય છે, દેવ કહીને કે છે, જ્ઞાની ને ભગવાન જ કે છે. અધ્યાત્મ પુરુષ કહેવાય, બેન શ્રી ભગવાન શબ્દ, ગુરુગુણ સંભાળના વાંચ્યું કે નહીં, એમાં ભગવાન શબ્દ વાપરો છે, ગુરુદેવ માટે ભગવાન શબ્દ વાપરો છે. કૃપાલુદેવ ના ભક્તો માં તો એ વાત સામાન્ય થઈ ગઈ છે, એ તો આપણા ભગવાન આમ કે છે એમ જ કે છે, એ તો કૃપાલુદેવ બોલે ને કા ભગવાન બોલે છે, બે જ શબ્દ વાપરે છે, એ તો ગુરુ શબ્દ એમને ઓછો પડે છે, એ કા દેવ શબ્દ વાપરે છે. હા, શબ્દ વાપરે છે ને સુગાનીજી, પ્રભુ ને ભગવાન શબ્દ વાપરે છે ને, નાની વાપરે મિથ્યા દ્રષ્ટિ ને તકલીફ પડે છે, નાની ને કઈ તકલીફ નથી. જ્ઞાની છે ને, રાજમલજી જ્ઞાની છે, પરમ પૂજ્ય છે, સાધારણ જ્ઞાની નથી હો, રાજમલજી છે ને, બહુ ચોથા ગુણ સ્થાન કે પછી પાંચમું જે પણ બહુ ઉચ્ચ કુટી ના જ્ઞાની છે, એમ કહે જગન મધ્યમ ઉત્કૃષ્ટ લઈએ જ્ઞાની માં તો એ ઉત્કૃષ્ટ જ્ઞાની હોય એવી ટીકા કરી છે. કળશ છે અમૃતચંદ્રાચાર્ય, પણ અમૃતચંદ્રાચાર્ય કરતા આગળ નો વિકલ્પ કરે છે ટીકા કરવામાં. તો એકદમ અધ્યાત્મ પ્રધાન શૈલી છે કળશ ટીકા ની શૈલી, એટલે એકદમ અધ્યાત્મ પ્રધાન. એટલે તો આપણે લીધું છે ગુરુવાર, ગુરુવારે સ્વાધ્યાય લેવાનું, ઘરે તો આપણે વાંચીએ છીએ અવારનવાર, પણ સ્વાધ્યાયમાં એક શાસ્ત્ર સારીમાં ચાલતું હોય અધ્યાત્મ પ્રધાનતા વાળું તો સારું. એ જૈન ધર્મ ના મર્મે બનારસીદાસે કીધા છે, જ્ઞાની એ જ્ઞાની હતા એને એમ કીધું, પાંડે રાજમલજી ને ધર્મે જૈન ધર્મ ના મર્મે, જૈન ધર્મ કે મર્મે, એને પોતાને નાટક સમયસર લખવાનું આના ઉપરથી સૂજ્યું છે. અને આ ટીકામાંથી કેટલાક જે નવા ન્યાયો એમણે લીધા છે એ એમને પદમાં ઉતાર્યા છે, પદમાં ઉતાર્યા છે કેટલાક દ્રષ્ટાંતો, કેટલાક ન્યાયો, કેટલાક ઉદાહરણો, ઉપમા, દ્રષ્ટાંતો, એ બધું એમણે પદમાં ઉતાર્યું છે. એ સિવાય પોતે વિશેષ પણ પદ રચના કરી છે પોતાની શક્તિથી, પોતાની શક્તિથી, પોતાના ભાવથી, એ સિવાય પણ વિશેષ લખ્યું છે. એ જ્ઞાની તો હતા ને,
ફરી જઈને
એક ગુરુદેવ પૂછ્યું હતું આપણે અહેમદભાઈ પંડિતજીને, અહીંયા આ સંસ્કૃત શબ્દ નો રાજમલજી આવો કરે છે બરાબર છે કે? રાજમલજી શબ્દ પ્રમાણે ક્યાં અર્થ કરે છે કે? તેમની મસ્તીમાં આવે એવા અર્થ કરે છે કે? વાત સાચી છે, અધ્યાત્મની મસ્તીમાં જ ટીકા કરેલી છે. શબ્દાર્થ પ્રમાણે, શબ્દકોષ પ્રમાણે અર્થઘટન નથી કર્યું. દેવનો અર્થ પરમ પૂજ્ય ક્યાં થાય છે? શબ્દકોષમાં દેવનો અર્થ પરમ પૂજ્ય નહીં મળે તમને, એ પોતે કરે છે, એમને ભાષ્યું કરે છે. જ્ઞાનીના જ્ઞાનમાં જે ભાષ્યું એ લખે, તો કે શબ્દકોષ પ્રમાણે એવો અર્થ ન થતો હોય તો કે જ્ઞાનીને અધિકાર છે, તુછાના મનો બેઠ. શબ્દકોષ વાળાને કંઈક તો એક બાજુ બેસ, તારું કામ નથી આમાં, શબ્દકોષ વાળાનું કામ નથી, એને ભાવમાં ભાષે સાચું, તારો શબ્દકોષ પડ્યો રહે એમાં. શું? જેમ કવિને ભાષાની મર્યાદા નથી, શું આત્મા અઢી અક્ષર છે પણ એને પ્રાસ મેળવવા માટે ત્રણ અક્ષર કરવાની એને છૂટ છે, આત્મા એમ લખી શકે. હા, ડ નો ર કરવાની છૂટ છે, ર નો ડ કરવાની છૂટ છે, એ બધું એને અડધો અક્ષર, વધારે માં અડધો અક્ષર કાપવાની છૂટ હોય છે. એવા બધે તમે પદરત્ના જુઓ તો બધો ખ્યાલ આવશે. તો એ તો ભાષા જ્ઞાની છે તો એને એટલી છૂટ છે, ત્યારે આ તો આત્મજ્ઞાની છે એને છૂટ ન હોય, એનો અધિકાર છે. એ પ્રકારે અર્થઘટન કરવાનો એમનો સ્વતંત્ર અધિકાર છે એકદમ, એમાં વિદવત્તા કામ આવે નહીં. અનુભવથી વાત કરે છે ને, એ વખતે એમને એવો ભાવ ભાસે છે ને વાત કરે છે, એમાંથી એવો ન્યાય ભાસે, એવો ભાવ ભાસે, એનો અધિકાર છે. એકવાર અમારી ચર્ચા ચાલી હતી વિદ્વાનો વિદ્વાનો માં, ચર્ચા તો નીકળે ને, અહીંયા આવો અર્થ નથી થતો, ગુરુદેવ આવો અર્થ કરે છે એમનો અધિકાર છે, એવો અર્થ કરે છે તો એમનો અધિકાર છે કરવાનો, એમનો અધિકાર, સંપૂર્ણ અધિકાર છે. એકસો ને 46 થી 145 इत्थं परिग्रहं अपाश्य समस्तमेव सामान्यतः स्वपरयोः अविवेकहेतुम् अज्ञानम् उज्जितमना अधुना विशेषात् भूयस्तमेव परिहर्तुम् अयं प्रवृत्तः. આપણે હમણાં ચાલ્યો આ સ્વાધ્યાયમાં, ચાલ્યો આપણા સમય સમયસારમાં નિદ્રા અધિકાર ચાલે છે. ગ્રંથના કરતા કઈક વિશેષ કહેવાનો ઉદ્યમ કરે છે. ઠીક, ગ્રંથ કરતા એવા બંને આચાર્ય મહારાજ છે, એ અહીંથી કઈક હવે વિશેષ વાત કરવા માંગે છે. કેવા છે ગ્રંથ ના કરતા? કે અજ્ઞાન મુજ્જિત મના, જીવની અને કર્મની એકત્વ બુદ્ધિ રૂપ મિથ્યાત્વ ભાવ કઈ રીતે છૂટે છે, એવો છે અભિપ્રાય જેમનો એવા છે. ઠીક, ઓલા અવિવેક છે ને, સ્વપરિયો અવિવેક હેતુ, સ્વ પર નો જેને અવિવેક છે તે અજ્ઞાની છે. એટલે એમ કે છે કે જીવની અને કર્મની એકત્વ બુદ્ધિરૂપ જે મિથ્યાત્વ ભાવ અજ્ઞાન દશામાં છે, એ કઈ રીતે મુમુક્ષુને છૂટે અજ્ઞાન દશામાંથી, એવો અભિપ્રાય મનમાં ધારણ કરીને હવે કઈક કહેવા માંગે છે. એટલે એમ કે આ મુમુક્ષુને અનુસરીને વાત છે, ઓલી જ્ઞાનીને અનુસરીને વાત હતી, આ મુમુક્ષુને મોક્ષાર્થી ની વાત લીધી છે. સમયસારમાં ફરીને, ભૂય ભૂય એટલે ફરીને, ફરીને પ્રવૃત્તિ કરે છે. એમાંથી કાઢ્યું હા કે કઈક વિશેષ કહેવો, ફરીને કહે છે તો કઈક એમને ખાસ વાત કરી છે. એવા છે ગ્રંથના કરતા, જીવની અને કર્મની એકત્વ બુદ્ધિ રૂપ જે મિથ્યાત્વ ભાવ, કારણ કે આગળ ઓલું આવશે ને સ્વપર અવિવેક, એ તો ત્યાંથી લઈ લીધો, અજ્ઞાન અજ્ઞાન માંથી. અજ્ઞાન નો અર્થ શું કે જીવની અને કર્મની એકત્વ બુદ્ધિ, અજ્ઞાન એટલે જ્ઞાન નો અભાવ નહીં, વિપરીત જ્ઞાન. જીવ અને કર્મની એકત્વ બુદ્ધિ રૂપ મિથ્યાત્વ ભાવ ઉજ્જિત એટલે ઉખાડી મૂકવા, કઈ રીતે છૂટે એવો છે અભિપ્રાય જેમનો, એવો મનમાં અભિપ્રાય રાખીને આ વાત કહેવા માંગે છે એમ કે છે. એવા છે, શું કહેવા ચાહે છે કે તમે એવો વિશેષાત પરિહર્તું, જેટલો પરદ્રવ્ય રૂપ પરિગ્રહ છે તેને ભિન્ન ભિન્ન નામોના વિવરણ સહી છોડાવવાને માટે, અર્થાત અથવા છોડાવવાને છોડવાને માટે અથવા છોડાવવાને માટે, એટલે પેલા સામાન્યપણે લીધું તું, વિશેષપણે એટલે ભિન્ન ભિન્ન નામ લઈને, એટલે પેલા પુણ્યનો ગાથા આપણે શરૂ કરી છે, પુણ્યની ગાથા આવી. જેટલો પરદ્રવ્ય પરિગ્રહ છે તેનું ભિન્ન ભિન્ન નામોના વિવરણ સહિત છોડાવવાને માટે અથવા છોડવાને માટે અથવા છોડાવવાને માટે, અહીં સુધી કહ્યું તે શું કહ્યું કે સામાન્યપણે કહ્યું, ઇથમ સમસ્ત એવો પરિગ્રહ સામાન્યત અપાશ્યત, કે અહીં સુધી જે કાંઈ કહ્યું તે એમ કહ્યું કે જેટલી પૂતગલ કર્મની ઉપાધિરૂપ સામગ્રી તેનો સામાન્યપણે ત્યાગ કર્યો અથવા સામીપણું છોડાવ્યું, એકત્વ છોડાવ્યું, માલિકીપણું છોડાવ્યું, પોતાપણું છોડાવ્યું, અર્થાત જે કઈ પરદ્રવ્યરૂપ સામગ્રી છે તે તાજ્ય છે એમ કહીને પરદ્રવ્યનો ત્યાગ કર્યો, અભિપ્રાયમાં એનો ત્યાગ કર્યો કે આત્માના નથી, એમાં પોતાપણું ક્યાંય કર્તવ્ય નથી. હવે વિશેષરૂપ કહે છે, એટલે વિશેષાર્થ આમ છે કે, વિશેષરૂપ કહીને વિશેષાર્થ આમ છે કે જેટલું પરદ્રવ્ય તેટલું ત્યાગ છે એમ કહ્યું. હવે કહે છે કે ક્રોધ પરદ્રવ્ય છે તેથી ત્યાગ છે, માન પરદ્રવ્ય છે તેથી ત્યાગ છે, ઇત્યાદિ ભોજન પરદ્રવ્ય છે તેથી ત્યાગ છે, પાણી પીવું પરદ્રવ્ય છે તેથી ત્યાગ છે, એટલે બધું આવી ગયું. એની પુણ્યમાં જેટલા પુણ્યના ફળથી પ્રાપ્ત થાય, ભોજન પાણી અનુકૂળતા હોય એ બધી, કોઈ ગ્રાહ્ય નથી, ઉપાદેય નથી, પણ હે અને ત્યાજ્ય છે. કેમ ત્યાજ છે કે ગ્રહણ કરવા જાય તો કઈ હાથમાં આવતું નથી, પકડ કરવા જાય તો કઈ હાથમાં તો આવતું નથી, ખાલી ભાવ કરે છે એથી અજ્ઞાન ને મિથ્યાત થાય છે અને દુખી થાય છે, એના બદલે ભાવ સવળા કરે, ભાવ અવળા કરે છે તે ભાવ સવળા કરે, બસ આટલું કરવાનું છે, બાકી બધું આપોઆપ છે. પછી પરદ્રવ્યની ચિંતા કરવાની જરૂર નથી. મૂળ તો શું છે કે સંયોગની અને પરદ્રવ્યની ચિંતા એટલી ગળે પડેલી છે, એટલી વળગેલી છે, એ છૂટતી નથી. ભલે પરદ્રવ્ય હાથમાં ના આવતું હોય તો પણ એની ચિંતા છૂટતી નથી, ભય લાગે છે. ઘણા મુમુક્ષ આપ કે તો સાવધાની છોડો, ગૌણ કરો, બીજું કાંઈ નથી કરવાનું, પણ ચિંતા થાય છે એમાં કે સાવધાની છોડીને ગૌણ કરીએ કાંઈક બધું અવળું અવળું થઈ નુકસાન થઈ જાય તો, બધું ઊંધું વળી જાય તો અમારે શું કરવું, અમારે એ તો તું સાવધાની રાખતો, ઊંધું વળી જવાનું છે તો ઊંધું જ વળશે, જે વાન ડૂબવાનું છે એને કોઈ તારી શકે એવો નથી. સાવ સીધું વાત છે, જયારે પથ્યારો પથારો પાથરો છે એકત્વનો, અને દ્રઢતા છે એને પરસેવો છૂટી જાય એવું છે, જે તૈયાર થયો કે બસ એક આત્મા સિવાય બીજું કઈ ન જોયું, એને સુગમ ને સરળ છે, નહીતર દુર્ગમ અને કઠણ છે. બે અપેક્ષા છે, યોગ્યતા અનુસાર જીવી જેની યોગ્યતા. ભવરસથી પરિણામ કરતો હોય એને એમ કઈ પરસેવો ઉતરી જશે, ઓ પરિણામ તું કરો છે, તને તને મીઠા ભલે લાગતા હોય, ફળ એના કડવા છે, અને છોડવા માટે પરસેવો ઉતરી જશે. કેમ કે પાયા ઊંડા નાખ્યા છે તો પાછા વળતા તો ભાઈ છે ને, વાત એવી છે. દર્શન ને અજ્ઞાન પરિસરમાં જીવ આવ્યો નથી, શું આવે ત્યારે ખબર પડે કેવી કેવી વેદનામાંથી પસાર થાય છે. પછી મિથ્યાત્મની ગાંઠ ગળે છે, અજ્ઞાનની ગાંઠ પછી ગળે છે, ઢીલી પડે છે. હો હજી તો પછી અભાવ થવો તો પછીની વાત છે, આવે ત્યારે સમજણ પડે. જે બધા અહીંયાથી જે રસ્તેથી પસાર થયા છે એને તો ખ્યાલ આવે કેવો આંકડો હતો. એક વખત તો કરેડિયા કરવા પડે, જે થવું હોય થાય, આ કરે છૂટકો છે. પછી ભલે કોઈ વખત આકરી પરિસ્થિતિ બાહ્ય દ્રષ્ટિ આવે તો આવે, તેને ન આવે કોઈને પછી જ બંધાય. પેલા વારો આવે એવું નથી, શરૂઆત થવાનો વારો આવે એવું નથી, હું સમ્યક દર્શન નહીં, શરૂઆત થવાનો વારો આવે એવું નથી. પાયાની ચીજ મજબૂત હોય તો કામ આવે, એટલી મજબૂત ચીજ છે. શું કહે છે ફરી ચલી હવે અહીં સુધી જે કઈ કહ્યું તે એમ કહ્યું કે જેટલી પુદ્ગળ કર્મની ઉપાધિરૂપ સામગ્રી તેનો સામાન્યપણે ત્યાગ કર્યો. પુદ્ગલ કર્મ ની ઉપાધિ રૂપ સામગ્રી, પુદ્ગલ કર્મ ની સામગ્રી ન લીધી, જીવ એનો એની ઉપાધિ કરે છે. આ મારે જાળવવું પડે, આ મારે સાચવવું પડે, ને આ મારે વધારવું પડે. તો કે એની તારી સાવધાની છે, તને આત્મામાં સાવધાન થવા નહીં દે, કોઈ રીતે નહીં થવા દે, એની સાવધાની છોડે છૂટકો છે. જોરથી ધસીને જાય છે, જ્યાં સાવધાન છે ત્યાં જોરથી ધસીને એવા પરિણામ જાય છે કે પાછા વાળવા કઠણ પડે. ખબર પડે કે આ પરિણામ પાછા વાળવા જેવા છે, પણ વાળી ન શકે. ખબર પડે હો, જ્ઞાનમાં એટલી શક્તિ છે. શાસ્ત્રો માટે ઉપદેશ સાંભળે, સત્સંગમાં આવે તો ખબર પડે આ પરિણામથી પાછા વળવા જેવું છે, પણ પાછો વળી ન શકે. કેમ કે એનું જે જોશ છે, એનો જે પુરુષાર્થ છે, બળ છે, એ બાજુ ખર્ચાઈ ગયું. વિરુદ્ધ દિશામાં ખર્ચવા માટે લાવે ક્યાંથી? એ બળ તો ત્યાં ખર્ચી નાખ્યો એને, સાવધાનીમાં, પરદ્રવ્યની સાવધાનીમાં. તો સ્વરૂપની સાવધાની માટે પછી બળ ક્યાં છે એની પાસે? તો ખલાસ છે મૂડી. મૂડી તો ખોટી જગ્યાએ ખર્ચાઈ ગઈ છે. ખબર પડે તો પણ એનું જ્ઞાન નિષ્ફળ જાય, એની સમજણ પરલક્ષી જ્ઞાનની સમજણ નિષ્ફળ જાય છે. અને એ તો બધાને અનુભવ થાય છે, સારું ખબર પડે છે, પણ પુરુષાર્થ નથી ઉપડે. પણ ક્યાંથી ઉપડે? તારી સાવધાની ક્યાં છે એનો ખ્યાલ નથી. એ સાવધાની દર્શનોની સૂચક છે, પ્રયોજન સિદ્ધિમાં એ વિષય લીધો છે. સાવધાની છે, દર્શનોની સૂચક છે એ સાવધાની, એવું છે. એટલે પરદ્રવ્યની સાવધાની દર્શન મોને ની દ્યોતક છે, જાહેર કરે છે, પ્રસિદ્ધ કરે છે. સ્વરૂપની અંતર સાવધાની સમ્યક્ત્વની દ્યોતક છે, એ સમ્યક્ત્વને પ્રસિદ્ધ કરશે. આ મિથ્યાત્ને પ્રસિદ્ધ કરશે, આ સમ્યક્ત્વને પ્રસિદ્ધ કરશે, એમ છે. એટલે ઉપાધિરૂપ સામગ્રી છે એમ કીધું, તેનો સામાન્યપણે ત્યાગ કયો. અર્થાત જે કાંઈ પરદ્રવ્ય સામગ્રી છે તે ત્યાજ છે એમ કહીને સામાન્યપણે બધાય પરદ્રવ્યનો ત્યાગ કર્યો. હવે વિશેષ રૂપ કહે છે, હવે જે કહે છે એ બધું નામ લઈ લઈને કહેવા માંગે છે, એટલે વિશેષ કહેશે. સામાન્યમાં કોઈને બહુ ખ્યાલ ન જાય કે આહાર પાણી અનુકૂળતા બધું આવે છે કે આ બધું આવે છે, પુણ્ય પુણ્ય ફળ બધું આવે છે. વિશેષ વાત
કરશે.